તારીખ 19/9/1998 થી તારીખ 29/9/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 146.
જમવાનો ટાઈમ રહેતો સારો એવા અભિપ્રાય, જો શાંતિથી જમવું હોય 5-10 મિનિટ જે શાંતિથી જમવાનું પણ જાણે ગમતું હોય એ અભિપ્રાય જેને કેમ ન ગમતું હોય એ મને ભૂખ લાગી છે. એમ આ શરીર તે હું મતલબ એક મારો અભિપ્રાય છે એટલે મને આકુલતા થાય છે. એમ હું સ્કૂટર પર જતો હતો ત્યારે એવી રીતે પકડાતું હતું પછી આકુલતા, અને એને પછી એટલે નિષેધ એવી રીતે આવતો હતો કે આવી રીતે મને હું આ પોતાપણું કરું છું શરીર સાથે. અને પછી એક વખત એ જોવાનો પ્રયત્ન કર્યો હતો, આપ જે જોયો છો ને ભૂખ લાગે છે ત્યારે ખરેખર શું થાય છે, એમ તો એક જઠરાગ્નિ ગરમ થાય છે, બીજું થાય છે શું, એમ મતલબ જ્ઞાનમાં કઈ કોઈ વસ્તુની માંગ ડિમાન્ડ ઊભી થતી હોય કે એવું તો કઈ નથી, એ જણાય છે એક વસ્તુ. તો એ રીતે પછી જોવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે, તો એમ ત્યારે એમ ત્યારે આકુલતા પછી ઓછી થઈ હતી. એમ કે ખરેખર એવું નથી કે ત્યાં આગળ કોઈ ભૂખ લાગી હોય, કે અમસ્તે અમસ્તે આપણે મને લાગીને ઘૂંટીને એક આકુલતા વેધીએ છીએ એવું પછી લાગે. પછી ઘરે આવ્યો, પછી તો ઘરે આવ્યો તો એકદમ 5:30 માં 5 થઈ ગઈ હતી. તો કેટલી જે જમવામાં થેપલા ને વઘારેલા ભાત હતા, તો વઘારેલા ભાત અમને મૂક્યા ને થાળીમાં, તો એમ મને એમ હતું કે એટલે ગરમ ખાવું ભાવે એવો એક અભિપ્રાય પકડાનો. તો એક વખત ગરમ નથી કરવું એમ એમાંથી બોલાઈ ગયો, એટલે એને તું તો કરી દઉં એમ. એ લોકોને શું હોય છે કે જલ્દી અહીંયા સત્સંગમાં આવવું હોય છે, એ લોકોને અહીંયા જગ્યા નથી મળતી હોતી, એટલે બાકી ટાઈમ તો હોય છે પણ એ લોકો બધા તૈયાર જ હોય. હું ઘરે પહોંચ્યું એટલે તરત નીકળવા માટે, ક્યારેક મારે આવી રીતે લેટ થાય ને, તો એટલે ત્યારે પછી મને એવી રીતે પકડવાનું કે ગરમ ખાવાનું આપણને ગમતું હોય એ રીતે મને અત્યારે કોન્સેપ્ટ પકડવાનું મળ્યો કે એના હિસાબે એક વખત એવો ભાવ આવી ગયો ને એક આકુલતા, એક એને ગરમ કરીને ન આપવું એવો એક ભાવ અપેક્ષાનો ફટાફટ થઈ ગયો મને ઝડપથી, એવું લાગ્યું પછી મને જ્યારે, એટલે તરત પછી એનો નિષેધ આવ્યો. મેં પછી જેમ હતું એમ જ ખાઈ લીધું પછી. પણ એક આવી રીતે પછી આકુલતા એક વેદાય છે એ એક ખ્યાલમાં જરા આવ્યું. અને આ બધા અભિપ્રાયોથી જ આકુલતા વેદાય છે એવું એક પરિણામ પકડીને સમજાણું, કે જેમ અભિપ્રાય કાઢી નાખવા છે એમ પછી એનો નિષેધ પણ એ રીતે આવતો હતો, એમ કે આ દુઃખી થવાનું કારણ આ જ છે બધું. આ બધા કોન્સેપ્ટ
પ્રકૃતિ કા ભી કારણ ભાવના કી બહુ આવશ્યકતા હૈ. પ્રકૃતિગત થોડો ઉતાવળમાં કામ કરવાની જે પ્રકૃતિ છે એને આકુલતા ઘણી રહે છે. આપણે તો એકદમ શાંતિના માર્ગે જવું છે, બને એટલું શાંતિથી બહારનું કામ કરવાને પ્રયત્ન કરવો જોઈએ. આકુલતાનો જેટલો ખ્યાલ આપશે એટલો પ્રયત્ન થશે. આકુલતાને ઓવરટેક કરી દુર્લક્ષ કરીને જે ટેવ પડી છે ચાલવાની એ બરાબર નથી. આકુલતા જોવાનું થશે એટલે ઘણી આકુલતા છે એમ ખ્યાલ આવશે, પછી સહન નહીં થાય તો પ્રયત્ન થશે. આ તો આકુલતા ઘણી થાય છે અને સહન કરવાની ટેવ પણ પડી ગઈ છે, એવું થઈ ગયું. જે ગુરુદેવશ્રી તે સમયના મુમુક્ષુને આજે પુરુષાર્થ કરે તો નિમિત્ત થાય ખરા, અને મુમુક્ષુની કઈ ભૂમિકામાં જ્ઞાની નિમિત્ત થાય? ભૂતકાળના જ્ઞાની નિમિત્ત ના થાય, તીર્થંકર હોય તો ના થાય. એ પત્ર આવશે આપણામાં, 249મો પત્ર આવશે. બીજી જ વાત છે આખે, પણ વ્યક્તિગત વાત અત્યારે કાંઈ નહીં. પણ ભૂતકાળમાં તીર્થંકર થયા હોય, ગમે સમર્થ જ્ઞાની થયા હોય તો એનું નિમિત્તત્વ નથી થતો, કેમ કે એમના વચનો રહી જાય છે, એ વચનો કાંઈ નિમિત્ત ના થાય. સંસ્કાર લઈ લીધા હોય એની વાત બીજી છે, અનાદિના મિથ્યા દ્રષ્ટિને કોઈ શાસ્ત્ર કોઈ આગમ કોઈ નિમિત્ત ના થાય. એને પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, સજીવન મૂર્તિ જોઈએ જ. સાનું એટલે સંસ્કાર લીધા હોય તો, એ ભૂમિકા એટલે સંસ્કાર સુધીની ભૂમિકા હોય તો, અત્યંત રૂચિથી સંસ્કાર જો સ્વભાવના પડી ગયા હોય તો બીજી વાત, તો બીજા ભાવમાં થાય, કોઈ જ્ઞાની ન હોય તો થાય. ઓળખાણ થઈ તો અનંત વર્ષનું તીર્થંકરના સમોસરણમાં ગયા છે, પૂજા ભક્તિ કરી છે, બાકી નથી રાખી કઈ કઈ ભક્તિ કરવાનું, ઓળખાણ નથી થયું. મુમુક્ષુની કઈ ભૂમિકામાં જ્ઞાની નિમિત્ત થાય? રુચિની ભૂમિકામાં. આત્મરુચિ બહુ પ્રગટી હોય એ વખતે પરિણતિ જોવાની યોગ્યતા આવે છે, એ વખતે નિમિત્ત થાય છે. 674મો પત્ર છે એના ઉપર. પરિભ્રમણની વેદનામાં આવેલ જીવ ક્યાં સુધી મિથ્યાત્વમાં રહે? કાળનો નિયમ નથી, પછી એમાં કોઈ ટાઈમ પિરિયડ લિમિટ નથી એનો. અને એ તો વેદનામાં આવ્યો હોય ને પાછો ઉલટા પરિણામ થાય તો એ યોગ્યતા ચાલી પણ જાય, આગળ ન વધે એમાં ને એમાં, અને ઉલટો પડે તો યોગ્યતા ચાલી પણ જાય. થોડી યોગ્યતા આવી છે એ વખતે આવે છે, દર્શનો દબાય છે તો પાછો તો તે તીવ્ર થઈ જાય. એટલે એનું કોઈ ટાઈમ લિમિટ ન રહે. એમ તો જ્ઞાની પુરુષની ઓળખાણ પછી એવું કંઈ ટાઈમ લિમિટ નથી, સમ્યક દર્શન સ્વરૂપની ઓળખાણ પછી ટાઈમ લિમિટ છે, એ પહેલાં ટાઈમ લિમિટ. સુભાગભાઈને 6-7 વર્ષ ગયા પરિચયમાં આવ્યા, પણ જ્યાં ઈડરમાં ભાવભાષણ થયું પછી અઠવાડિયામાં દશા લીધી. અવલોકનમાં તેમને સહજ પુરુષાર્થ હોય તો તે પાછો પડે નહીં, અથવા ભાવવાસનમાં આવે જાય. અવલોકનમાં રહ્યા, સતત અવલોકન રહ્યા કરે તો ભાવવાસન આવી જાય. શરતે કે એ પહેલાં સજીવન મૂર્તિની ઓળખાણ થઈ ગયેલી હોય છે. એમને કોઈને એવી રીતે સીધું નથી થતું.
સતત
ચાલવું તો જ એને ભાવભાષણ આવે, અને એ પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન. એક જ્ઞાની પુરુષની ઓળખાણ થયેલો જીવ હોવો જોઈએ, એટલે પહેલું સંકેત હોય એને જ ભાવભાષણ રૂપે બીજું સંકેત આવે. એમને કોઈ સીધો આવી જાય એમ નથી. આમ તો શું છે, આપણે ઉપાદાનની દ્રષ્ટિએ મુમુક્ષુતા આરોહણ ક્રમ લીધો છે કે વેદનામાં આવે, પછી એ વખતે ઉદાસીનતામાં આવે, પછી વખતે પાછો પૂર્ણતાના લક્ષમાં આવે, પછી અવલોકનમાં આવે, પછી ભાવભાષણમાં આવે. પણ વચ્ચે કે વચ્ચે જ્ઞાનીની ઓળખાણ થઈ અને જ્ઞાનીની અપૂર્વ ભક્તિ પરમેશ્વર બુદ્ધિએ આવી હોય, એ બધો પ્રકાર વચ્ચે આવી ગયો હોય તો એમને સીધે સીધું કોઈને થઈને આગળ વધી જાય એ પરિસ્થિતિ સંભવિત નથી. પરિભ્રમણની વેદના સહજ હોય તેમાં પૂર્વ સંસ્કાર અને વર્તમાન યોગ્યતા અથવા પુરુષાર્થ પણ સાથે હોય તે બરાબર છે, હોય તેને ન પણ હોય. પરિભ્રમણની વેદનામાં પૂર્વના સંસ્કારવાળો જીવ પણ હોય અને પૂર્વના સંસ્કાર વગરનો પણ જીવ હોય.
શું
કોઈ નિયમ નથી? કોઈ બી અનાદિ મિથ્યા દ્રષ્ટિ પરિભ્રમણની વેદનામાં આવીને આગળ ચાલે છે. પૂર્વ સંસ્કાર હોય જ એવું કોઈ જરૂરી નથી. પૂર્વના સંસ્કાર કઈ નથી, હજી નથી એમાં, હજી પૂર્વના સંસ્કાર નથી ત્યાં. ઓળખાણ થાય પછી વાત જુદી થાય છે. ત્યાં સુધી કાંઈ ઠેકાણું ન પડે, પછી ક્યાં કઈ બાજુ ચાલે પછી ગાડી પરિણામને. એટલે ઓળખાણ થાય તો વાંધો ન આવે, ઓળખાણ થાય તો પહેલા સંકેતમાં આવે તો શું આજ્ઞાકારિતામાં આવે, પ્રયોજનની દ્રષ્ટિ બધું બરાબર ચાલે. હું તો શું છે કે પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાધ્ય હોતો નથી. સત્સંગની આવશ્યકતા તો બહુ છે. ક્યારે કઈ બાજુના પરિણામ અંદરમાં થી ઊભા થઈ જાય, કેમ કે પૂર્વે તો બધા વિપરીત ભાવો કરેલા જ છે, એના કર્મબંધન પણ પડેલા જ છે, સંચિત કર્મો પડેલા છે. ક્યારે કયો ઉદયમાં આવે એનું કાંઈ પોતાને ખબર નથી. અચિંતો ઉદય આવે છે, જોડાઈ પણ જાય છે, સત્સંગમાં આવે તો બચી જાય, એ તો બચવાનો આરોવારો નથી. શું છે, પરિભ્રમણની વેદનામાં 5 સમવાય હોય એવું અમારું માનવું છે. તે માટે આપ વિસ્તારથી ખુલાસો કરો. 5 સમવાય તો દરેક પરિણામમાં હોય જ છે, કોઈ પણ પરિણામમાં તે પ્રકારનું ઉપાદાન, તે પ્રકારનું નિમિત્ત, તે પ્રકારનો બધા તે પ્રકારની સ્વકાળ, પાંચે સમય એક એક પરિણામમાં પાંચે પાંચ સમય હોય જ છે. પછી પરિભ્રમની વેદના હોય, ઉલટા પરિણામ હોય, સુલટા પરિણામ હોય, બધામાં પાંચે સમય એક, દરેક પરિણામ કાર્ય રૂપે છે અને કોઈ પણ કાર્ય સંપન્ન થાય એટલે પાંચે સમય હોય. એ નિયમ છે, કુદરતી નિયમ છે. જ્ઞાનીની પરિણતિ મુમુક્ષુને અવલોકનના અંતે અથવા ભેદ જ્ઞાનીનો પ્રથમ ભૂમિકામાં દેખાય તે માટે શું અભિપ્રાય છે? જ્ઞાનીની પરિણતિ અવલોકનના અંતે દેખાય એમની પણ પોતે મુમુક્ષુતામાં આવ્યો હોય એટલે લક્ષ બાંધ્યું હોય કે એકમાત્ર આત્મકલ્યાણ જ કરવું છે, પછી પ્રાપ્ત ઉપદેશને અમલીકરણ કરવાની ઉત્સાહિત વૃત્તિ રહેતી હોય, અને પછી એને ઓળખવાની તીવ્રતા રહેતી હોય એટલે અંતરાત્મ વૃત્તિને પકડવાની, પોતાને પરિણમવાની અને સામે જોવાની બંનેની તીવ્રતા રહેતી હોય ત્યારે ઓળખાણ થઈ જાય છે. આ ઓળખાણનો યોગ્ય પરિસ્થિતિ આટલી છે. અવલોકનની ભૂમિકા શરૂ થઈ હોય તો એ વાંધો ન આવે, અને હોય છે તો આમ તો અવલોકન તો પરિભ્રમણની વેદનાથી થોડું થોડું તો ચાલુ થયું જ હોય છે, પૂર્ણતાના લક્ષ પછી અવલોકન વધે છે, પણ કોઈને સતત હજી ન ચાલતું હોય તો કોઈને સતત ચાલતું હોય એમ થોડો ફરક પડે ખરો, ડિગ્રીમાં ફરક ખરો, પણ આ ત્રણ મુદ્દા હોય તો ઓળખાણમાં આવે. જે વાત થઈ એ ત્રણ મુદ્દા હોવા જોઈએ. અવલોકન તે અનુદય ભાવ છે અને તેની સાથે વિચાર ઉદય ભાવ છે. આ મુજબ ઉદય અને અનુદય ભાવ સાથે સાથે હોય છે. એ તો જ્ઞાનીની સાથે હોય છે. જ્ઞાનધારાને કર્મધારા છે અને ઉદય ભાવને અનુદય ભાવ સાથે જ્ઞાન દશામાં હોય છે. મુમુક્ષુની ભૂમિકામાં એની થોડી થોડી શરૂઆત થાય છે. પરિભ્રમણની વેદનાથી એ શરૂઆત થાય છે, કેમકે પરિભ્રમણની વેદના ઉદય ભાવ નથી, કેમકે પહેલાં એવો કોઈ કર્મ કરવો વાંધા જ નથી. એ વેદનામાં એના ઉદયથી વેદનામાં આવે, ઉદય ભાવે વેદનામાં નથી આવતો. એક ન્યાય તો એ આત્મકલ્યાણની ભાવનાના ભાવે ઉદયમાં આવે છે. પરિભ્રમણની વેદનામાં તો આત્મકલ્યાણની ભાવનાથી આવે છે, એવી ભાવના પૂર્વ નથી ભાવે એને, કે જેથી કર્મ બંધાઈને એના ઉદયમાં જોડાઈને એવું ફરી નથી હોય, એવું તો થયું નથી. કસાય રસ મન પીડ્યો હોય એને વિચે વિશુદ્ધિ થઈ સામાન્ય વાત છે. આમ તો બધી ચારે ચાર જે લબ્ધિ છે ને એમાં દર્શનનું થોડું મન પડે છે, જેમ કે અંતકોડા કોડીનો સ્થિતિ થઈ જાય છે. ગમે તે લાંબી સ્થિતિ પડી હોય, ઉત્કૃષ્ટ 70 કોડા કોડીની સ્થિતિ પડી હોય તો તે અંતકોડા કોડીમાં આવે પ્રાયોગ લબ્ધિમાં.
બરાબર.
પણ એ બધું ચારે લબ્ધિઓ અનંત વાત
થઈ
ચૂકી છે એટલે સામાન્ય મુમુક્ષુની વાત છે.
પછી દાખલા તરીકે દેશના છે, ગુરુદેવસિંહની દેશના આજની તારીખમાં 20 વર્ષ પહેલા કોઈએ સાંભળેલો હોય
માનો કે એ વખતે થઈ હોય પણ પછી કેવા પરિણામ ક્યાં ખબર પડી, પણ દેશને ચાલી જાય
બરાબર,
દેશના લબ્ધિ આવી અને ચાલી જાય, અનંતવાર આવી ને અનંતવાર ગઈ ત્યારે
કોઈ મુમુક્ષુ એ પ્રકારનો છલ કરે, પ્રત્યક્ષ સત્પુરુષ ને ગૌણ કરીને પેલા જે સત્પુરુષ એને મળ્યા હોય એને મુખ્ય કરી દે, તો અહિયાં આપણે કઈ રીતે ખતવું?
ના તો એ ભૂલ કરે છે, બીજું શું થાય? ખરેખર તો એને આત્મકલ્યાણ સૂજ્યું નથી, એ વાત સ્પષ્ટ છે. સૂજ્યું હોય તો એવું ન કરે
બરાબર,
કેમ કે પોતાનો મતલબ તો પોતાએ સમજવો જોઈએ ને
જી સાહેબ,
કે મને મારું આત્મકલ્યાણ કેમ થશે. એ વાત જો એને પોતાને ન સમજાય તો એનો શું ઉપાય? એનો કોઈ ઉપાય નહીં. અને આપણે અનંત વાર સમૂહ શરણમાં ગયા, એથી ઉત્કૃષ્ટ કોઈ નિમિત્ત નથી ને સજીવન મૂર્તિમાં, એથી ઉત્કૃષ્ટ કોઈ ઉપદેશક નથી, એથી ઉપદેશનો પ્રકાર પણ કોઈ નથી દિવ્ય ધ્વનિ જેટલો. હા, છતાંય તે આપણે આપણું હિત ન સમજ્યા તો નિષ્ફળ જઈએ, બીજું શું થાય? આપણું હિત હિત તો આપણે સમજવું રહ્યું, અને નહીં સમજવા માટે પણ આપણે સ્વતંત્ર, અને સમજવા માટે પણ આપણે સ્વતંત્ર. સ્વતંત્રતા જીવની અબાધિત છે, એમાં કોઈનું ચાલે નહીં, તીર્થંકરનું ન ચાલે ને કોઈનું ન ચાલે. એટલે એ રીતે જ્ઞાનીઓ સમજે છે કે કોઈ સમજે ન સમજે એ પણ સ્વતંત્ર, અને સમજે એ પણ સ્વતંત્ર, અને કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી એ અજ્ઞાન છે. કેમ કે પદાર્થો સ્વતંત્ર છે, કોઈ તરાપ મારવા જાય તો કોઈ કોઈને વશ થવાનું નથી, કોઈ કોઈને તાબામાં આવવાનું નથી, કોઈ કોઈનો કરી શકવાનું નથી, એ તો અજ્ઞાન છે, સ્પષ્ટ અજ્ઞાન છે. એટલે એ તો પોતે નિષ્ફળ થઈને પોતે, જ્ઞાની પણ કાંઈ વાત કરે છે તો એ નિષ્ફળ થઈને વાત કરે છે, કે પોતે માર્ગ જોયો છે અને કોઈ જિજ્ઞાસુ જીવ પાત્ર જીવને પોતે માર્ગ બતાવતા નિમિત્ત પડે તો પડે, ને એ પોતાના રસ્તે ચાલ્યા જાય, માર્ગ બતાવતા જાય ને રસ્તે ચાલ્યા જાય. કોઈ ચાલી જાય એના રસ્તે તો ઠીક છે, એનું હિત થઈ જાય, ન ચાલે વાત પૂરી થઈ જાય, એનો કોઈ ઉપાય તો છે. એવું છે.
દાખલા તરીકે કોઈ મુમુક્ષુ એમ કે છે કે અમને સત્પુરુષ નો સમાગમ મળે, નિમિત્ત પણ થાય, એને ગ્રહિત મિથ્યાત્મ હોય.
જો જો માનો કે 20 વર્ષ પહેલા ગુરુદેવ મળ્યા આપણને,
જી સાહેબ,
તો એ વખતે કેમ આપણે હિત નો થઈ ગયો?
પપ્પા પ્રત્યે પ્રેજ્યુડાઇઝના પરિણામ પછી બહુ દેખાય છે. શું થયું તો ગઈકાલે અહીંથી આપણે જે ચર્ચા થયેલી ને, આપણે કીધેલું મને, મારે જે ચર્ચા થઈ હતી ને પૈસા કમાવાના વિષયમાં, આપણે જે ચર્ચા સત્સંગ પછી ભાઈ છે નીચે અમે ઉતર્યા ને, ત્યારે પપ્પાએ મને કીધેલું કે તારામાં છે ને તને શુભની રુચિ બહુ છે, શુભની રુચિ બહુ છે ને કર્તૃત્વ પણ બહુ છે,
લોભની
શુભની રુચિ બહુ છે અને કર્તૃત્વ પણ બહુ છે, આ બે બહુ છે તારામાં, એમ મને એને કીધેલું. તો પછી ત્યારે એ વાતને મેં સરળતાથી નહોતી લીધી, એ વાતને અગર તેની ઉપર કોઈ છે કે નહીં ચેક કર્યા વગર જ એને એક એક મેં એવી રીતે જવાબ આપ્યો કે પરિણામ તો થાય જ છે ને એમ, એવી રીતે. એટલે એમ કે તને એમ છે કે શુભ આ બધા પૈસા કમાઈને શુભ ખાતે વાપરો એવી રીતના તારી રુચિ છે એમ વાત કરી એને. એટલે મેં કીધું, એટલે મેં કંઈક એને એમ કીધું કે પરિણામ તો ચાલે જ છે ને એમાં મારી અસરળતા પછી હતી ટૂંકમાં. તો એ મને જરા ખ્યાલ ગયો હતો, પણ હજી એટલો ખ્યાલ નતો ગયો. પછી હું ને કેતકી સ્કૂટર ઉપર જતા હતા ત્યારે કેતકીએ મને કીધું કે કઈ લાઈક ખબર પડી એમ, આ તમારી અસરળતાથી. મેં કીધું આ થઈ બરાબર છે, મને લાગ્યું હતું ત્યારે, પણ એક એટલું સ્પષ્ટ રીતે નહોતું ખટક્યું મને, પણ જરાક થયું એવું લાગ્યું હતું મને ખાલી. પછી અમે જતા હતા તો બહાર એકચ્યુઅલી, પછી મેં તરત નિર્ણય બદલ્યો. મેં કીધું હવે ઘરે જ જવું છે, પહેલાં પપ્પા સાથે બેસવું છે. પછી ઘરે જઈને મેં પપ્પાને કીધું, તમે જે મને કહેતા હતા એ આપણે બેસીએ પછી જરા વાત કરવી છે એમ કરીને. પછી હું પપ્પા સાથે બેઠો હોય તે, એટલે મેં કેવી રીતે આ બે ભૂલ છે એ, એટલે પહેલાં તો મેં માફી માગી. મેં કીધું મારાથી તમારા એના પ્રત્યે પછી પ્રેજ્યુડાઇઝમાં મને એવો અભિપ્રાય દેખાય કે પરિણામ તો એને ચાલે છે એમ, પણ પૈસા કમાવાનું એવી રીતનો મારો એક કોન્સેપ્ટ છે એની માટે. ને એવી રીતનું જે એની માટે જે ધારેલું છે એને હિસાબે એને માટે એની વાતને મેં ગણકારી નહીં, જેને કહેવાય એવી રીતે મારાથી અસરળતા થઈ. એટલે પહેલાં જ મેં એને કીધું મારી આવી રીતે ભૂલ થઈ ગઈ એમ. પછી એની સાથે વાત કરી કે કેવી રીતે ભૂલ થાય છે એમ, તો પછી એણે તો ઘણી સરળતાથી મારી સાથે વાતે કરી. એટલે આવી રીતે ગઈકાલે ભાઈશીએ થયું હતું આવું, ગઈકાલે રાત્રે. તો પાછું આજે ભાઈશી ભૂલ થઈ ગઈ મારાથી. આજે શું થયું, હમણાં આપણે વોકિંગમાં વાત ચાલી હતી ને ઓલી, કે ચાલતું પ્રવચન દેવું એમ આપણે અંકમાં. તો અમે ગાડીમાં પાછા ઘરે જતા હતા ને ભાઈશી, ત્યારે મેં કીધું કે પપ્પા તમે કેસેટ લખો એમ, એવી રીતે મેં એને કીધું. તો પપ્પા કે મને લખતા તો ન ફાવે, મને હું ચેક કરી આપું એમ. મેં કીધું લખવામાં ન ફાવે એવું શું છે એમ, એ મેં એને કીધું. અને એ જે બધું જે મારી આજે ચર્ચા બધી થતી હતી એમાં પછી મારી અસરળતા હતી. પછી એટલે મેં એને એક આમ કીધું, પછી એટલે મેં એમ કીધું હા કે સજેશન તમે કરો છો એમ, તમે સજેશન કરો છો પણ કામ કરવાવાળા બહુ ઓછા છે. એટલે એ એટલે મારો હેતુ એમ હતો કે તમે સજેશન કરો તો એ રીતનું કામ કરાવો, મારો આશય એ હતો. પણ એ વાતમાં અસરળતા હતી પછી કહેવામાં સાથે. એટલે એ કે સજેશન કરવામાં કઈ વાંધો નહીં, સજેશન કરવાનું જ કામ છે એમ. એટલે એ વાતમાં મને સ્વીકાર નહોતો આવતો એમ, સજેશન તો કરી શકાય ને એમ, એમ એને કીધેલું. પછી કરવું ન કરવું એ તો નિર્ણય લેનારની વાત છે એમ. એટલે મારું વજન એ વાત ઉપર હતું કે સજેશન કરો તો તમે કઈક એમાં મદદરૂપે થવું જોઈએ એમ, એવો એક મારો એક આગ્રહ હિસાબે મારી અસરળતા પછી એમની સાથે થતી હતી. પછી આવી રીતે મારાથી એની થઈ જ જાય છે. અને હજી તો એ થતું, એ હજી બધું હાલતું હતું ત્યાં અમે ઘરે પહોંચ્યા પછી. તો ઘર આગળ મારા ઘર આગળ મેં સાઈડ આપી વળવા માટે ગાડી માટે, તો અમેથી બે છોકરીઓ આવતી હતી સ્કૂટર ઉપર. તો એ મેં ક્યારનો હાથ બતાડેલો સાઈડ આપેલી, તો એ લોકો તોય આવતા હતા એમ, હું વાળવાનો હતો એમ. તો પછી મને ગુસ્સો આવી ગયો અને મેં છતાં વાળી લીધી. તો એકદમ ઓલી ગભરાઈ, એટલે એને ગભરાવા માટે કેમ વાળી હોય એવી રીતે ગુસ્સાથી મેં પછી ગાડી વાળી. પછી એવી રીતે પ્રકૃતિમાં જોડાય. પછી 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 એનો ખેદમાં એમ, એટલે એવી રીતે થતું હતું એમ કે આવી રીતે કઈ રીતે મારાથી કામ નહીં થાય જાણે એમ, એ રીતનું મને થવા માંડ્યું છે એમ. આ કઈ જાતની મેં શરમ આવતી હતી એમ કે આ કેવી રીતે મારાથી આવી રીતે થઈ જાય, મને ખબર નથી રહેતી. ને પપ્પા માટે જે થતું હતું તો એક પ્રેજ્યુડાઇઝને કારણે થાય છે, ઓલું પાછું વધારામાં ઓલું થયું. તો એમાં તો જાણે કેમ કઈ અંધા, આપણે કઈ આંધળા થઈ ગયા હોય ને કેમ ભૂલ થઈ જાય પછી. મને પછી એક નાસીપાસ થઈ જાય ને એવી રીતનું થઈ જતું હતું એમ કે આ કઈ રીતે આમ એમ એવી રીતે ચાલતું હતું. પછી ખેત થતો હતો એમાં એ પાછું એવી રીતે થઈ જતું હતું.
એમાં આકુલતા જોવાનો પ્રયત્ન કરવો, એમાં આકુલતા જો દેખાશે તો ફેર પડશે. પરિણામ તો આકુલ તાકલેશવાળા છે જ. અસરળતા ના હોય કે ગુસ્સા ના હોય કે પ્રેજ્યુડાઇસ ના હોય કે ગમે તે હોય, આપણું જે પ્રયોજન છે એ તો શાંતિનો છે. અને આ બધા અશાંત ભાવો છે
જી,
એટલે આપણું અક્કડ થોડી પ્રયોજન ઉપર આવવી જોઈએ. નહીંતર શું છે કે આપણે એક વિચાર્યું છે કે આપણા પરિણામનો ખ્યાલ કરવો, ખ્યાલ પણ કરીએ છીએ અને ખેદ પણ થાય, પણ પછી શું થશે કે એમને એમ થયા કરશે
જી.
પાછળથી વિચાર આવે, ખ્યાલ આવે અને ખેદ થાય, એનો કોઈ સચોટ ઈલાજ નથી.
બરાબર,
સચોટ ઈલાજ તો એ છે કે એમાં આકુલતા આપણને લાગવી જોઈએ. જો આપણે નિરાકુળ થવા ઈચ્છીએ છીએ તો, કેમ કે આ બધાનું પ્રયોજન શું છે આપણું, કે આત્માને શાંતિ રહેવી જોઈએ, આત્માને અશાંતિ ન થવી જોઈએ. અને આ જે અશાંતિ કે આકુલતા છે એ ફીલ ન થાય ત્યાં સુધી માત્ર એને દોષ રૂપે નથી જોવું, ભૂલ રૂપે નથી જોવું. કારણ કે એ વિચારનો વિષય થાય છે.
બરાબર,
એને દોષ રૂપે જોવું, ભૂલ રૂપે જોવું એ વિચારનો વિષય થાય છે. અને આકુલતા એ અનુભવનો વિષય થાય છે. કામ અનુભવ પદ્ધતિથી કરવું છે.
બરાબર,
તમારા બપોરના સત્સંગમાં પદ્ધતિ જ લે છે ને?
હાજી,
એ પદ્ધતિ લે છે કે?
હાજી લે છે.
એ પદ્ધતિ લેવાની પાછળ હેતુ છે.
બરાબર,
કે અનુભવ પદ્ધતિ એ ચાલો, એમાં ઇન્ડિકેશન એ છે.
બરાબર,
વિચાર પદ્ધતિ એ નહીં, અનુભવ પદ્ધતિ એ ચાલો. કેમ કે આપણે અનુભવતા અનુભવતા યથાર્થ અથવા સમ્યક અનુભવ સુધી પહોંચવો છે, કે જે વિચારતા વિચારતા નથી પહોંચાતો.
બરાબર,
જગતમાં વિચારવાન જીવો ઘણા થયા છે, અનુભવી જીવો બહુ અલ્પ થયા છે. નિલેશભાઈ ચોપડી લાવ્યા છે અમદાવાદથી, બધા વિચારો છે ને, વિચાર કણિકા, ચિંતન કણિકા, ચિંતનની ક્ષણો. દુનિયાના જે ચિંતકો ઘણા થયા દુનિયામાં, એમાં યુરોપમાં પણ થયા છે, બધી જગ્યાએ થયા છે. શું મુસલમાનના દેશોમાં ખલીલ જિબ્રાન ને એ બધા એ થઈ ગયા છે. હા, જે એક ચિંતકો તરીકે બહુ પ્રસિદ્ધ થયેલા ચિંતકો થયા છે, જેવી કૃષ્ણમૂર્તિ અને ડૉક્ટર રાધાકૃષ્ણનથી માંડીને ઘણા એ થયેલા છે. હા, ગાંધીજી પણ એક ચિંતક હતા. કિશોરીલાલ મસરોવાળાને બહુ થઈ ગયા છે, વિનોબાજી ભાવે અને બધા ઘણા એ થયેલા છે. અનુભવી પુરુષો કોક જ થયા છે. એટલે જે આપણે વિચાર ભલે ગમે એટલા સારા આવે, આપણા પોતાના વિચારો આવે છે એનું એક પડખું સારું છે કે આપણું એટલું સ્વલક્ષ જાય છે, એનું એટલું પાસું સારું છે. પણ માત્ર વિચારમાં રહેવું નથી. મોક્ષ માર્ગ અનુભૂતિ પ્રધાન છે, અને મોક્ષ માર્ગને પહોંચવાનો એપ્રોચ જે છે એ પણ અનુભવ પ્રધાન છે. અને સુખ દુઃખનો જે પ્રોબ્લેમ છે અથવા પ્રયોજન છે એ પણ અનુભવનો વિષય છે, એ કોઈ વિચારનો વિષય નથી. મને સુખ વિચારમાં આવે છે એમ નથી કહેતા આપણે. મને સુખ લાગે છે, મીઠાઈ ખાઉં છું તો મને સુખ લાગે છે. મને દુઃખ વિચારમાં આવે છે એમ નથી કહેતા. મને રોગ થયો છે એની પીડા લાગે છે મને એમ કહીએ છીએ. રોગ થયો એટલે દુઃખનો વિચાર આવ્યો એમ કહીએ છીએ આપણે? નહીં. સુખ દુઃખ છે, શાંતિ અશાંતિ છે, એ અનુભવનો વિષય છે. એટલું જ નહીં, એ પ્રયોજનનો વિષય છે આપણો. દરેકના જીવ માત્રના પ્રયોજનનો વિષય છે. એટલે આપણે વિચારધારાને આપણી પરિણમન શૈલી અનુભવ પ્રધાન હોવી જોઈએ. માત્ર વિચારધારા અનુભવ પ્રધાન નહીં. વિચારધારા એ વિચારધારા છે અને અનુભવધારા એ અનુભવધારા છે. આ વિષયની આ સ્પષ્ટતા છે. એવી રીતે દરેક પરિણમન છે. જ્યાં સુધી આત્માની શાંતિ પ્રગટી નથી ત્યાં સુધીનું પ્રત્યેક પરિણમન અશાંતિરૂપ છે. આ બધા તો કસાયના ભાવો છે, પણ મંદ કસાયરૂપ ભાવો હોય તો એમાં અશાંતિ છે. અને ત્યાં સુધી આપણું અવલોકન આવવું જોઈશે અને ત્યારે જ શાંતિ પ્રગટશે. ત્યાં સુધી નહીં પ્રગટે. એટલે અનુભવની દિશામાં આપણો પ્રયાસ ચાલવો જોઈએ, નહીં કે એકલો વિચાર દશામાં. પણ એમાં આકુલતા જોવાની છે. દોષ ઘણા છે, ખ્યાલ જાય છે, સારું છે. ખેદ થાય છે એ પણ સારું છે, પણ એટલેથી પચશે નહીં એ પ્રોબ્લેમ. એ જે સમસ્યા છે અને રિપીટેડલી થયા કરે છે અને વર્ષો સુધી આપણી હજી એ જ સ્થિતિ છે. તો વર્ષોથી આપણી સ્થિતિ છે ને, એનો અર્થ શું છે કે એ આપણે રિપીટ થયા જ કરે છે. આપણા દોષ વારંવાર પુનરાવર્તન, દોષનું પુનરાવર્તન થયા. ભલે આપણને નથી ગમતા પણ એટલેથી પડતું નથી. ન ગમતા હોય તો થવાના, ન ગમતા હોય તો થવાના, એનું શું કરશો? પછી ઈલાજ શું એનો આખરમાં? કોઈ સચોટ ઈલાજ તો હોવો જોઈએ. ત્યારે આપણું પ્રયોજન જે શાંતિનું છે એની સામે આપણે અશાંતિ લાગે તો જ ત્યાંથી પ્રયાસરૂપ કોઈ કાર્ય થાય, નહીતર વિચારરૂપ કાર્ય થાય છે. પ્રયાસરૂપ કાર્ય નથી થતો. આપણે આ દોષની વાત જ્યારે શરૂ કરી ત્યારે એક સૂચના પણ કરી હતી સાથે સાથે કે માત્ર દોષ જોવાના છે એટલું જ નહીં, દોષ મટાડવાનો પ્રયાસ શું ચાલ્યો એ પણ આપણે સાથે સાથે જ કહેવાનું છે. પ્રયાસ ક્યાંથી ચાલે? પ્રયાસ ક્યારે ચાલે? એમાં આકુળતા વેદાય તો જ ચાલે. કેમ કે એ જીવ સહન નથી કરતો, જીવ ત્યાં ઊભો રહેવા માગતો નથી. કોઈ જીવ આકુળતામાં ઊભા રહેવા માગતો નથી. પણ આકુળતા જ ન દેખાતી હોય તો શું થાય? જે કોઈ વિટંબણા છે એ આ વાતને છે કે આકુળતા હોવા છતાં પણ જીવને આકુળતા દેખાતી નથી અને એટલા માટે એને પ્રયાસ થતો નથી. આપણો પહેલો પ્રયત્ન એમાં આકુળતા જોવાનો થવો જોઈએ, અને તો ખસવાનું સહજ થશે. પછી એ પ્રકાર લ્યો હવે શું બધાને આ લાગવું પડે છે. જેટલા આપણે દેશની દોષની પોતાના દોષની ચર્ચા કરતા હોય એ બધાને આ લાગવું પડે છે. અને એ વ્યૂ પોઈન્ટથી તમારે બપોરનો સત્સંગ ચલાવે છે. એ દ્રષ્ટિકોણ રાખીને ચલાવે છે.
જે વાત આવે છે એમાં એક વાત એ જોવામાં આવે છે કે આપણી ઈચ્છા અનુસાર જે કંઈ બી કામ આપણે કરવા ધાર્યું હોય ને એ કામ થતું હોય અથવા દેખાતું હોય કે આ થાય છે આવી રીતે, અથવા જેમ આપણે વિચાર્યું હોય એ પ્રમાણે થતું હોય, તો એની અંદર કોઈ એવી રીતે આકુલતા નથી મહેસૂસ થતી. તો જ્યારે મીન્સ કે ઈચ્છા અથવા જે વિચાર કરી રાખ્યો હોય અને એ પ્રમાણે ન થાય ત્યારે એ એક પકડમાં આવે છે. પણ હવે કાંઈક કામ કરતાં કરતાં કોઈક વાત આવડી ગઈ અથવા શીખી લીધી હોય તો એ વખતે હર્ષના પરિણામ અને રસ આવે છે ત્યાં, અને એમાં આકુળતા નથી મહેસૂસ થતી એની અંદર.
એ તો દુનિયા આખીને એમ થાય છે.
જી,
એમાં કોઈ નવીન નથી, બધાને એમ જ થાય છે. અનુકૂળતામાં હર્ષ ને પ્રતિકૂળતામાં ખેદ, એ તો બધાને થાય છે. એ કોઈ તાત્વિક દ્રષ્ટિકોણ એમાં કાંઈ નથી રહ્યો. અનુકૂળતામાં તો જગત આખું ફસાય જ છે, પ્રતિકૂળતામાં બધા ખેદાય છે. અનુકૂળતામાં અનુકૂળતાનો રસ લઈ લે છે જીવો, પ્રતિકૂળતામાં ખેદનો દ્વેષનો રસ લઈ લે છે. એક બાજુ રાગનો રસ લે છે તો બીજી બાજુ દ્વેષનો રસ લે. તો એમ જ સંસાર તો એમ જ ચાલ્યો છે. અમે અહીં તો સંસારથી જુદા પડવાની વાત છે. અનુકૂળતામાં પણ આકુળતા દેખાવી જોઈએ. ધાર્યું થાય ત્યારે પણ દરેક પરિણામમાં વિકલ્પ માત્રમાં આકુળતા દેખાવી જોઈએ, અને એ આપણો દ્રષ્ટિકોણ થઈ જવો જોઈએ.
બરાબર,
એ દિશામાં આપણો પ્રયત્ન હોવો જોઈએ.
પછી વખતે ખાસ જોવું જોઈએ, એ વખતે ખાસ જોવું જોઈએ.
હા, આમાં આકુળતા કેમ મને ન દેખાડે?
બરાબર,
આકુળતા છે ને કેમ નથી દેખાતી?
બરાબર,
થાકેલો હોય માણસ શારીરિક રીતે તો એને આરામ કરવો ગમે, એ તો દુનિયા આખામાં એમ જ ચાલે છે. પણ એ આરામ કરવાના પરિણામમાં પણ આકુળતા દેખાય ત્યારે કોઈ ત્રીજી વાત છે એની અંદર. બાકી તો કોમન ફેક્ટર છે, સર્વસામાન્ય એમ જ ચાલે. ભૂખ લાગી ત્યારે ખાવાનું મન થાય, પણ એ ખાવાના પરિણામમાં આકુળતા દેખાય છે, આ મોટી વાત છે. વિકલ્પ માત્રમાં જ્યાં સુધી ઈ પ્રકારની લાઈને નહીં ચડાય ત્યાં સુધી પ્રયોજનની પકડથી કોઈ પ્રયાસ નહીં ચાલે. અને જુદા જુદા વિચારોથી વિચાર્યું હોય એટલે એના વિચારો ચાલે એ પૂરતી વાત નથી, પર્યાપ્ત વાત નથી. એનાથી કોઈ યથાર્થ પ્રકારે સુધારો આવે આપણામાં મનમાં બની શકવા યોગ્ય નથી. જી, દેખે તો માલુમ પડે. હવે દેખને કે આપણી આપના દ્રષ્ટિકોણ હોના ચાહીએ કે વાં હૈ કે નહીં હૈ. હમકો અનુકૂળતા મેં બહેજાના નહીં હૈ, પ્રવાહિત નહીં હોના હૈ. વો ભી વહાં આકુલતા હૈ, આપણે કોઈ માલુમ નહીં પડતી. વો હમારે સમજ કે હમારે જ્ઞાન કી સ્થૂળતા હૈ, લેકિન હૈ તો સહી. वो स्थूलता क्या क्यों है कि आपने कोई कभी देखने का प्रयास ही नहीं किया. अनुकूलता के परिणाम में भी आकुलता है, उसको देखने का प्रयास किया है कभी कि नहीं किया है, तो कहाँ से मालूम पड़ेगी. और आकुलता है वो विचार से देखने की चीज़ नहीं, वो तो अनुभव को देखने की चीज़ है कि हमको अनुभव क्या हो रहा है. तो हमारा ज्ञान है वह हर वक्त हमारे अनुभव को देखेगा, और अनुभव को देखने से पता चलेगा कि हमको अनुभव क्या हो रहा है. बात थोड़ी सूक्ष्म तो है, लेकिन प्रयास तो ऐसे ही होता है, दूसरे प्रकार से नहीं होता है.
जी,
જોઈએ તો દેખાય, જોવાનો આપણો પ્રયત્ન હોય તો દેખાય.
એકદમ બીપી ડાઉન થઈ જવાથી ચાલી નહોતું શકાતું, પરાણે ચાલતી હતી, આમ પેઇન નહોતું પગમાં તો પણ. અને ત્યાર પછી આમ દેહાધ્યાસનો પ્રકાર વધી ગયો તો મારાથી પ્રયાસ ન ચાલી શક્યો, કે ચાલી નહોતી શકતી તેમાં, તેમાં જોડાઈ જવાતું હતું મારાથી. અને સવાર પછી સવારના સત્સંગમાં પણ આમ ઉપયોગ એકદમ ઘેરાવા લાગ્યો હતો, એટલે આંખો એકદમ બંધ જ થઈ જતી હતી મારાથી, બેસી નહોતું શકાતું એવી રીતે. અને એમાં સત્સંગમાં એવી રીતે મારી વિરાધના થઈ ગઈ છે એ તો. અને એના માટે પણ સાંભળવા રુચિ વધારવા પ્રયાસ કરતી, પણ મારો પ્રયાસ ચાલી ન શક્યો તે વખતે.
કલ્યાણનું લક્ષ્ય રાખ્યા વગર ગડબડ થવાની બધી. તમને પૂછવું કે શું જોયું છે તારે, આત્મકલ્યાણ સિવાય શું જોયું છે, બીજું જોઈતું હોય તો એનું ફળ પરિભ્રમણ છે. બીજું જોયતું હોય તો આખી દુનિયા પડી છે, અહીંયા તો બીજું મળે મળે એવું છે. અને આને તો એક જ વિષય છે, આત્મકલ્યાણ કરવું હોય એનું કામ છે, અને ન કરવું હોય એનું એ કામ નથી.
આખો દિવસ આ બધું પૂછપરછ ને કામકાજના ઓલામાં આખો દિવસ નીકળી ગયો મારો. સાંજ પડે એટલે મીન સાંજ પડી ગઈ ત્યારે થોડોક આમ માનસિક થાક લાગતો હતો બધું કામ પૂરું થયા પછી, પણ આખા દિવસ દરમિયાન ભાઈશ્રી એવું કાંઈ આકુલતા લાગી હોય કે કોઈ પરિભ્રમણની વાત બી સ્મરણમાં આવી હોય એવું નહોતું બન્યું. છેક સાંજે હું બસમાં બેઠો ત્યારે એમ થોડી એ મેન્ટલ થાક લાગતો હતો, એવું કોઈ પરિભ્રમણ સંબંધિત કોઈ આકુલતા લાગતી હોય એવું નહોતું કાંઈ, એક માનસિક થાક લાગેલો અંદરથી. સાંજે બસમાં હું બેસી ગયો પછી પણ જે કંઈ બી એમની સાથે વાતચીત થયેલી બધી એ બધું વિચાર એ દિશામાં ચાલતા હતા, કેવી રીતે સેટઅપ કરવું, કેવી રીતે કરવું, એ બસમાં બી એ પ્રકારના વિચારો ચાલતા હતા મારા. એમાં એવું લાગતું હતું કે આખો દિવસ આજે મારો એમને એમ ગયો, પણ એ બાબતમાં કોઈ વિશેષ કોઈ ખેદ થયો હોય મને કે બહુ પશ્ચાતાપ થયો હોય એવું નહોતું થયું બસમાં. સાંજે બધું પૂરું થયા પછી પણ એવી રીતે પરમ દિવસના દિવસમાં એવું બનેલું હોય છે.
સત્સંગની અસર જે રહેવી જોઈએ એ નથી રહેતી, એ સ્પષ્ટ છે.
જી બસમાં આવતો હતો ત્યારે ત્યાં ક્રેસન્ટ પાસે નેશનલ સ્ટુડિયોવાળા છે ને ભાઈ, આપણે ક્રેસન્ટ પાસે જ્યાં ફોટો પડાવીએ છીએ નેશનલ સ્ટુડિયોવાળા, એ મારી બાજુમાં જ હતા એટલે ઓળખે છે. હવે તો કામ એમને સાથે ઘણું કર્યું છે એટલે. તો વિડીયોની ચર્ચા કરતાં કરતાં પાછા કમ્પ્યુટરની ચર્ચા ઉપર ચડી ગયા. વિડીયો કેસેટ બાબતની કંઈક વાત કાઢેલી એની સાથે, પછી કમ્પ્યુટર ઉપર ચડી ગયેલો કંઈક નવી સિસ્ટમ ને એવું બધું લાવે છે કંઈક ભાવનગરમાં, તો એની અંદર બી ભાઈશ્રી એને અમુક સલાહ સૂચન આપવાનું બનેલું કે ભાઈ તમારે આમ ન કરવું જોઈએ અથવા આમ કરવું જોઈએ એમ. તો મને એવું લાગ્યું એ કંઈક અજાણ્યા હોય એવું લાગ્યું, પણ પછી મને ખ્યાલ આવ્યો કે મારે આવી રીતે સત્સંગમાં શા માટે જોડાવવું જોઈએ. પણ એટલો એની સાથે અસત્સંગનો પ્રકાર બી બનેલો મારે બસમાં આવતી વખતે સાંજે. પછી કમ્પ્યુટરના કામમાં બી રસ લેવાય છે એવી રીતે કે કામ કરતાં કરતાં જે વસ્તુ પર ગ્રીપ આવી ગઈ હોય આપણી અને બરાબર થતી હોય અને થોડા ટાઈમમાં થઈ જતી હોય તો એ દરમિયાન રસ આવે છે કે બરાબર થાય છે. આજે એક એવી રીતે પ્રયાસ કરેલો સાંજે કે કેમ નથી લાગતી આની અંદર, એક જોવાનો પ્રયાસ કરેલો પણ એમાં કોઈ આકુલતા દેખાણી હોય એવું લાગ્યું નહીં મને.
રસ ઘણો છે
જી ભાઈ, રસ અત્યારે બી મને પોસાતો હોય એવું લાગે છે.
રસ ઘણો છે, સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ બધું તીવ્ર છે, બધું તીવ્ર છે. આધાર બુદ્ધિ તો એમ કે એ ન હોય તો તરત ખબર પડે સાધન ન હોય તો તરત ખબર પડે ને શું થશે આપણું.
કોઈ કામ એમાં બરાબર થયું હોય અથવા સારું થયું હોય એમાં ગમવાપણું ને એવું લાગે છે એની અંદર.
અફસોસ એ વાતનો થવો જોઈએ કે આટલા બધા વર્ષનો સત્સંગ પછી આપણે ઝીરોમાં ઊભા છે
જી,
એ વાતનો અફસોસ બહુ થવો જોઈએ કે આટલા બધા વર્ષ આપણા નકામા આવી ગયા હજી આપણને આટલો બધો રસ પડે છે. ફરીને સ્મરણ કરવું કે કેવી રીતે પ્રવેશ થયો છે, પ્રવેશ કાંઈક ભૂલવાળો છે, એ ભૂલ પહેલાં સુધારવી પડશે. પ્રવેશની ભૂલ જ સુધારવી પડશે. પરિણામની ગાડી પાટે નહીં ચડે અને સત્સંગ બધો ચવાઈ જશે, ખવાઈ જશે, નકામો બી જશે.
दोपहर के सत्संग में मिता भाई को बोला था मैंने कि मेरे जो भी पैसे के जो परिणाम चलते हैं ये सब पे मैं ध्यान रखूँगा. शाम को क्या हुआ कि घोघा सर्कल घोघा गेट की तरफ जकात नाका की तरफ जाना हुआ था कोई काम से, तो नंदिनी ने बोला कि वहाँ पे सब्जी सस्ती मिलती है, सब्जी सस्ती मिलती है तो वहाँ से लेते आना. तो वो एक अभिप्राय बन गया था कि वहाँ सस्ता मिलता है अपने को लेना चाहिए वहाँ से. वहाँ पे गया जब तो सब सस्ती सब्जी सस्ती मिल रही थी तो मैंने अपने हिसाब से ले लिया. उसके बाद में वो जो उसका जो परिणाम चल गया अंदर में कि सस्ता मिला है सब्जी और अपने को फ़ायदा हुआ है, तो परिणाम मेरे को घर तक परिणाम चला हो उसको. तो घर में जाके बोलना हुआ मेरे को, देखो मैं एक एक सब्जी गिना गिना के उसको बताया, देखो ये इतने में मिलता है, इतना सस्ता में लेके आया. उसके बाद ये विचार आया मेरे को कि जैसे मैंने बोला था सत्संग में कि भाई अपने जैसे ट्रैवल वगैरह करते हैं तो वो समय जो अपने इधर उधर की बातें करते हैं या कोई और रस ले लेते हैं उससे अपने विचार मंथन कर सकते हैं अपने काम के बारे में. तो वैसे ख्याल में आया कि दोपहर को सत्संग किया और शाम को ही मेरे से ये भूल हो गई भाई. तो उससे ये ख्याल में आया कि अभी कितना रस लिया है और सत्संग में जो बात आता है उस पर ध्यान नहीं जाता है बिल्कुल.
संयोग को तो बहुत ग्रहण करना पड़ेगा, बहुत मुख्यता दे रखी है।
हाँ जी,
थोड़ा काम कठिन हो गया है आपके लिए, एकदम गौणता करनी पड़ेगी। आत्मकल्याण की भावना में बहुत बहुत आना जरूरी है
जी।
बहुत नुकसान कर दिया है, अब नहीं करना है
जी।
जोर से
हाँ।
दृढ़ता से निश्चय करना होगा
जी,
कि जितना हो गया उतना हो गया। उसका असर निकालने में भी तकलीफ पड़ती है
जी,
तो अभी तो ज्यादा नुकसान नहीं करना है।
बराबर, बहुत सहज रूप से हो जाता है, बहुत सहज रूप से हो जाता है, जैसे कि दुर्लक्ष हो जाता है विषय, ऐसा बन जाता है।
इसलिए तीव्र भावना में आना है, कभी एक ही काम करना है, कोई भी हालत में, कोई भी परिस्थिति में, कुछ भी हो जाए
जी,
लेकिन ये काम तो करना ही है। बहुत दृढ़ता से
वैसे बोलने में भी आ जाता है ऐसे कि करना है, तो उसको अंदर में जो उसका फीलिंग होना चाहिए जोर से, वो वैसे नहीं होता ऐसा लगता है, क्योंकि इस तरह का परिणाम चल जाता है।
नुकसान का डर थोड़ा लगे तो अच्छा है
जी भाई,
नुकसान बहुत हुआ है और अभी भी नुकसान करे तो नुकसान का डर, भाई का डर लगना जरूरी है
जी।
तो आगे तो नुकसान नहीं हुए,
हाँ
जो हुए हुआ है उसको वाइप ऑफ करे
जी,
आगे तो नहीं करे, वो डर जरूरी है
जी।
तत्व चर्चा तारीख 24/9/98।
रिश्तेदारों का ख्याल बहुत आता है, अभी थोड़े दिन पहले बोले थे यहाँ आएंगे, तो पूछने में बार बार आ जाता है कब आ रहे हो। अभी मामा लोग आने वाले, उनकी फैमिली, तो दो दिन से ऐसे ख्याल रहता है कि वो आने वाले हैं शायद। हमको लगता था हमको किसी से रखना नहीं है रिश्ता, ज्यादा कट करना है, ऐसा मन में तो है कि उनसे रिश्ता ज्यादा निभाना नहीं है, कट करते जाना है, पर भाई श्री ख्याल आता है, याद आता है बार बार कि वो लोग आने वाले हैं। और जब भी किसी से फोन में बात करते हैं, देवर या ननन मम्मी, सबको बोलने में आता है, हमेशा बोलते हैं कि कब आ रहे हो भावनगर।
आने से अच्छा लगता है या उपाधि लगेगी
महेशी? कभी कभी लगता है उपाधि लगेगी, पर फिर भी हम उनको बुलाते क्यों है मालूम नहीं। वो अंदर में शायद उनसे मिलने की इच्छा रहती है अभी। कभी जब सुना आने वाले, पहले लगा उपाधि हो जाएगी, मगर फिर याद भी आता है कि हाँ वो लोग आने वाले हैं।
अभिप्राय में अपनत्व है,
हाँ जी,
इसलिए उपाधि गौण कर देते हैं।
મેં એવી રીતે એમ પ્રયાસ કરેલો કે હું કઈ બીજું લઉં નહીં, અને રોટલી અને પાણી અરે એમ અંદરમાં એમ ચેક કરું કે કેટલા પરિણામ ખેંચાય છે બધું લેવામાં, બેસી અંદરમાં ચેક કરતી હતી પરિણામ કેટલા ખેંચાય, બેસી પરિણામ નહોતા ખેંચાતા એમાં, કે મારે આ નથી લીધું આ નથી લીધું એમ એમ થતું હતું કે આ પ્રયાસ કરવો છે તો આવી રીતે જ કરવાનો, આવી રીતે જ વધારે ટ્રાય કરીને આગળ વધવાનો, પછી એમ અંદરમાં થતું હતું। પછી પપ્પાએ પૂછ્યું કે બરાબર પ્રયાસ ચાલો, બરાબર પકડું કે શાક નહોતું કદું, મેં કીધું હા મારો બરાબર પ્રયાસ ચાલ્યો છે, પછી એવી રીતે અંદરમાં થતું હતું। પછી બીજું, બે દિવસ પહેલાં મેં ફ્રીજમાંથી ઠંડા પાણીનો બાટલો કાઢ્યો અને હું પીતી હતી, પછી તો બહુ ઠંડુ હતું ને, જ્યારે હું પહેલાં પીતી ત્યારે એમાં સુખ લાગતું, અત્યારે જ્યારે પીધું ત્યારે એમ ઠંડુ લાગ્યું, તો આકુળતા થવા માંડી કે એમ થયું કે અંદરમાં આમાં બહુ સુખ હતું તો કેમ સુખ નથી આવતું, હજી સુખ છે કેમ નથી આવતું, આકુલતા કેમ કરે છે આમાં, એમાં સુખ છે તો સુખ જ લે ને, પછી એમ થતું હતું.
બીજે ક્યાં ક્યાં આકુલતા અનુભવાય છે?
પછી બીજું ક્યારે પણ કોઈ પણ કામ કરતી હો મીન્સ મળે નહીં તો આકુલતા થાય કે ક્યારે મળશે ક્યારે મળશે. પછી અત્યારના સત્સંગ પહેલા થયેલું, હું ઘરે હતી ને તો એક પેન ગોતી હતી, મળતી નહોતી, તો પછી બહુ આકુલતા થતી હતી ક્યાં હશે ક્યાં હશે એવી રીતે. પછી પકડાય ને એ વખતે આકુલતા એમાં.
પછી ગઈકાલે બા પાછા ગયા મારા, બા આવેલા મારા મુંબઈથી, તો ગઈકાલે સુરેન્દ્રનગર ગયા, બંને બી આવેલા એની સાથે. તો સ્ટેશને મૂકવા ગયો હતો હું બપોરે કાલે, એટલે બંને બીને લોકો આવ્યા નહોતા એટલે અમે લોકો રાહ જોતા હતા સ્ટેશન ઉપર. બંને બી આવ્યા નહોતા એટલે અમે લોકો રાહ જોતા હતા કે બીજે ક્યાંથી આવવાના હતા.
ક્યાં સ્ટેશન?
અહીંયા આપણે ભાવનગર રેલવે સ્ટેશન સુરેન્દ્રનગર ગાડી જાય
ને
એટલે મારે બંને બી આવેલા સુરેન્દ્રનગર થી લેવા
લેવા આવેલા ને.
હા એટલે મીન્સ બીજા એમના બેનને ત્યાં હતા અને મારે અહીંથી મૂકવા જવાનું હતું. તો આવ્યા નહોતા, અમે રાહ જોઈને ઊભા હતા. તો એ જતા હતા ત્યારે એમની આંખમાંથી આંસુ આવી ગયા, તો એને જોઈને મને બી લાગણીના પરિણામ થઈ ગયા એ વખતે. એટલે મને બી દુઃખ થયું અંદરમાં, એટલે કંઈ ત્યાંના જે કંઈ ફેમિલી પ્રોબ્લેમ ને કારણે કહેતા હતા કે તું કંઈક કર, તો એમ કે એનો નિવેડો આવી જાય એક વખત. તો મને બી થોડું અંદરમાં મારા પરિણામ બી ખેંચાયા ત્યાં અને દુઃખ લાગ્યું મને બી. એમ જોતો તે વખતે કેવી રીતે મમત્વ બહાર આવી જાય છે મારું, જેને કારણે એનું એની લાગણીને કારણે મારી લાગણીને કંઈક ટચ થતું હોય એવું લાગતું હતું અંદરમાં. પછી એમ હતું, આપે કીધેલું ને કે સત્સંગના ઈચ્છુક જીવે મૂર્છાભાવ કર્તવ્ય નથી, એમ કરીને એ વાતને સામે લાવીને અંદર મક્કમતા રાખવાનો એક પ્રયાસ કરેલો. અને જોતો હતો કે બીજા બી ગાડીમાં પેસેન્જર છે, બીજા કોઈને માટે કેમ નથી થતું, મને બધા જાય છે ગાડીમાં તો એને કેમ આની માટે થાય છે. બીજા માટે કઈ નથી થતું, અહીંયા કેમ થાય છે મને, એ પ્રકારે ભાઈ શ્રી ગઈકાલે આવી રીતે મમત્વના પરિણામ આવેલા અંદર.
પરિણતિ તો હોય, ઉદય વખતે
કાલે પકડમાં આવ્યું બરાબર,
ઉપયોગમાં બરાબર આવે ત્યારે જ ખ્યાલ આવે, પરિણતિનો ખ્યાલ આવે ને. પરિણતિનો ખ્યાલ તો શું છે, બહુ સૂક્ષ્મ ઉપયોગ હોય એને
બરાબર.
એમાં મને એવું લાગે છે કે આપણે ગરબા રમવા જઈએ તો એમાં મિથ્યાત્વનું પોષણ થાય છે, તો આપણે સ્કૂલમાં કરીએ તો તે મિથ્યાત્વનું પોષણ થશે મારું. ભાઈશી એટલા દિવસ પ્રિપેરેશન કરાવી દીધું મેમે અને ચૂઝ કરી લીધી ત્યારે મને જાગૃતિ ન રહી. ભાઈશી આજે મને ખ્યાલ આવ્યો કે આમાં પણ મિથ્યાત્વનું પોષણ થશે ભાઈશી. ભાઈશી અને હવે હું મેમને કહેવા જાઉં કે મને કાઢી નાખો, પણ એ કાઢે નહીં હવે.
તબિયત બરાબર નથી એમ કરીને આપણે બેસી જવાનું એક વર્ષ. મારી તબિયત બરાબર નથી. શું આપણે ન જ રમવું હોય તો કોણ પરાણા રમાડે? આપણો રસ છે કે નહીં જોઈ લેવાનો. આપણને ગરબે અંદર રમતા મીઠ્યા તો યાદ આવે છે કે રસ પડે છે? શું થાય છે બેમાંથી? શું થયું પછી?
મારે સત્સંગમાં પરલક્ષી રીતે થઈ જાય કે પછી જયારે આપનો સત્સંગ ચાલતો હોય પછી ત્યારે બીજે બધે ધ્યાન વહે જાય, મીન્સ સત્સંગમાં વધારે ધ્યાન ન રહે, બીજે બધે ધ્યાન વહે જાય, મીન્સ નીચે મુંડી કરીને એમ બેસાય કે એ તેમાં સત્સંગમાં ધ્યાન ન રહે, આવી રીતે પરલક્ષ થયા કરે, આજુબાજુ જોવાય ને એવું બધું થાય.
આઉટ ઓફ ડિસિપ્લિન જવું જ ન જોઈએ. આપણે આપણું કામ છોડીને બીજે વ્યા જઈએ શેના જેવું છે? પરલક્ષ થાય એ અપરાધ છે અને મોટો અપરાધ છે. તારે તારે નો તમે અહીંયા સ્કૂલમાં નથી કંઈ કરવું પડતું? પછી
વૈશી પણ મમ્મીએ કીધું કે મેમે પરણે રાખી, મેં કીધું માં નથી રહ્યું વૈશી, તો મેમે કહે કે મેમ છે ને મેમ કહે કે સારા સારા છોકરા વયા જાય પછી કોને અમારે સિલેક્ટ કરવા, એટલે માં રહેવું જ પડવું છે, એવું થાય છે. એમાં
તબિયતનું બાનું કાઢી લો, ગ્રહિત મિથ્યાત્વને આપણે પોષવું નથી. સામાન્ય મિથ્યાત્વ તો છે, ઓલું તો ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય, મિથ્યાત્વ વધી જાય. નાટકમાં રહીએ ને વાંધો નહીં, ગરબા મનમાં રહેવાય. આ લોકોને ક્રિશ્ચિયન સ્કૂલ નથી કેમ? ક્રિશ્ચિયન નથી ને તેમાં. ક્રિશ્ચિયન સ્કૂલમાં ક્રિશ્ચિયનના લાકડા નાખે તો આ લોકો માતાજીના લાકડા નાખે. મિથ્યાત્વ કા સવાલ નહીં હૈ, જો ડાન્સ વગેરે મેં મિથ્યાત્વ કા સવાલ નહીં હૈ, લેકિન યે નવરાત્ર કા ગરબા મેં તો હૈ. નવરાત્ર કે હિસાબ સે રહેતા હૈ ક્યા? તબ તો ચલતા હૈ વો, કમ્પિટિશન કા તો કોઈ સવાલ નહીં હૈ. વો તો જૈસે દૂસરા કોર્સ હૈ વૈસા, વો ભી એક કોર્સ હૈ સ્કૂલ કા, વો તો નવરાત્ર કી બાત ચલ રહી હૈ, વો ગરબા લેને કી. રાખે જ ને પણ એ સીધી જ વાત છે. ડાન્સ માં તે
વૈશી લોકો વચ્ચે રાખતે
કંપની માં
ડાન્સ માં
એવું નથી
હોતું. नहीं, जरूरत नहीं हो तो नहीं रखे, इसमें क्या है, जरूरत है उतना रखना, जरूरत से ज्यादा क्या रखे।
છોકરાઓને મારી અરે અટેચમેન્ટ કરું એટલે હું એ દિવસે હિન્દી કરતો હતો, હિન્દીનું ટ્રાન્સલેશન દેવાનું હતું, એટલે આપણે તાત્કાલિક કરવાનું હતું ને, એટલે તો હું અંદર બેઠો બેઠો કરતો હતો, હું બહાર જ નહોતો આવ્યો, એ લોકો આવવાના તો એ ખબર હતી, એ લોકો બહાર બેઠા હતા અને હું બહાર નહોતો આવ્યો, એ લોકોના છોકરાઓ આવ્યા હતા, તો પછી મારું લક્ષ વારે વારે બહાર જયા કરતું હતું, એટલે એવી રીતે કે આ લોકો છોકરાઓ આવ્યા હતા ને એમ, તો એ લોકોને એમ થશે મતલબ કે આ બહાર ન આવ્યો એમ, એવી રીતનો ભાવ વચ્ચે વચ્ચે પછી મને આવી જતો હતો, પછી મને તો ટ્રાન્સલેશનમાં કોન્સન્ટ્રેશન કરવું પડે, એટલે બીજો ઓલા દોષ ઉપર કાંઈ મારું નહોતું ચાલતું, પણ મને એટલો ખ્યાલ આવતો હતો કે આવી રીતે મને કેમ આમ થાય છે એમ, એવી રીતે પછી થઈ જાય છે, એવી રીતે
કેટલી કેટલી જગ્યાએ પોતાપણું કર્યું છે, રાખ્યું છે, વિચારવું છે, નુકસાન એનું, ગંભીરતા જરા વધારે લક્ષ ઉપર આવવું જોઈએ,
જી ભાઈ બસ કાલે આવ્યા હતા જીવ કાકા, એકલા આવ્યા હતા કાલે, તો કાલે અમે જમતા હતા તો એને કોમ્પ્યુટર લીધું એને, એમ એને વાત કરી, અમે જમતા હતા બધા, તો પછી એના ધંધા માટેના વિચાર ચાલી ગયા મને, કે ધંધો વધાર્યો લાગે છે એમ, એવી રીતે કોમ્પ્યુટર લીધું એટલે એમ, અને એમ કહેવાય સત્સંગ તો હવે છોડી દીધો હાવ, એટલે હવે એકલું આ લક્ષ થઈ ગયું, એવી રીતે એની માટે મને વિચાર એવી રીતે પછી ચાલી ગયા, અને આમ એક કોમ્પ્યુટર એને લીધું, તો કેમ કોમ્પ્યુટર લીધું એની કોઈક મહિમા હોય આપણને અંદર, એક એ વાત નોટિસ કરતા હોય આપણે એની સાવ, એવી રીતે પછી એનો મહિમા જાણે આવતો હોય ને, એવી રીતે પછી થયું હતું કાલે. પ્લસ પછી સુરેશભાઈ વાત કરતા હતા ને જ્યારે ગમે ત્યારે ક્યારેક, તો ક્યારેક અપ્રયોજનભૂત રીતે એના ધંધા બાબતની કે એવી વાત પૂછાઈ જતી હતી મારાથી, ત્યારે ટ્યુબલાઇટ થાય પૂછાઈ ગયા પછી કે આ તો આ હું કેમ પૂછું, મેં આ તો મારો રસ બતાડે છે, એટલો ખાલી ખ્યાલ આવી જતો, પણ એવી રીતે વચમાં વચમાં પૂછાઈ જતું હતું, ત્યારે કોક વખત એક વખત બેઠો હતો ત્યારે, પ્લસ અમે એક વખત વોકિંગમાં સાથે વાત કરતા હતા, બે વખત મારે એક એક બે બે વાર એવી રીતે થઈ ગયું હતું પછી, તો એક એ બધો મહિમા પડ્યો હોય ને એ દેખાતો હતું પછી.
ગઈકાલે સાંજે આપની પાસેથી ગયો ઘરે, પછી બટર કાઢીને મોકલાવાની હતી, સહાનુભૂતિ પ્રકાશની બટર કાલે મોકલાવાની હતી, એટલે ઘરે ગયા પછી કંઈ બટરમાં નીકળવામાં આડુઆડું થતું હતું, પ્રોબ્લેમ કંઈક આવતો હતો, કંઈક પ્રોબ્લેમ આવતો હતો એની અંદર કમ્પ્યુટરમાં, કંઈક સેટિંગ થોડુંક આડુઆડું થઈ ગયું હતું, એટલે થોડી વાર ટ્રાય કરી, પણ પહેલાં તો કાંઈ થયું નહીં. તો પછી એ વખતે બહુ ટેન્શન થઈ ગયું હતું કાલે, એટલે પરિણામમાં એકદમ મૂંઝવણ ને આકુલતા થવા માંડેલી કે હવે કઈ રીતે કરશું આને. એટલે પણ ગઈકાલે કોઈ એવી રીતે કેમ ટેન્શન થયું ને કેમ મૂંઝવણ થઈ એવી રીતે કોઈ એના ઊંડાણમાં હું નહોતો ગયો ગઈકાલે. એટલે આજે બપોરે પછી સત્સંગમાં મિતાબેને કીધું કે અભિપ્રાય સુધી ન પહોંચાણું કાલે, જવું જોઈએ. ગઈકાલે એવી રીતે હું મેં તપાસ નહોતી કરી કંઈ કેમ ટેન્શન થઈ ગયું હતું મને, શા માટે થયું હતું એવી રીતે. પણ આજે મિતાબેને એવી રીતે ધ્યાન દોરેલું મારું, કેમ કે આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિને કારણે આપણું એમ કે ટેન્શન થઈ જાય છે આપણને. એટલે કાલે એ એક પ્રકારે ભૂલ થઈ ગઈ હતી કે એના ઊંડાણમાં હું નહોતો ગયો કાલે. અને પછી તો નીકળી ગયા પછી 7 વાગે કામ પૂરું થયું મારું, 2 કલાક માથાકૂટ થઈ એમાં. પછી પૂરું થયા પછી થોડો હાશકારો થયો કે કામ પૂરું થયું એમ કરીને. પણ આવી રીતે પરિણામમાં કાલે ગડબડ થઈ ગઈ હતી કાલે.
ઉદયને પ્રયોગ બનાવવાની પદ્ધતિ
હાજી
હોવી જોઈએ.
બરાબર. પછી ફક્ત એટલું લાગતું હતું કે આપણે બેબસ થઈ જઈએ છીએ, આપણે બેબસ થઈ જઈએ છીએ અને આપણું કંઈ ચાલતું નથી. અને એમાં જે મને રસ આવે છે કામ કરવામાં, ત્યારે ખાલી એટલું કાલે ચાલેલું કે આમાં કયું રસ આવવા જેવું છે અથવા સુખ શું છે આની અંદર. હવે ક્યાં ગયું એ બધું, તને જે રસ આવતો હતો કે તને જે સુખ લાગતું હતું અત્યારે ક્યાં ગયું એ બધું, હવે એમ ખાલી એટલું ચાલેલું કાલે. પણ આમ પછી એ 2 કલાક એની પાછળ જ એ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં ગયા મારા.
આકુલતાને જોવાનો પ્રયત્ન કરો
હાજી
દરેક પરિણામમાં.
જી
ત્યાં સુધી સ્વલક્ષ અને પ્રયોજન બે ઉપર નહીં અવાય. જ્યાં સુધી સ્વલક્ષ અને પ્રયોજનની પકડ ન આવે ત્યાં સુધીની જે વિચારણા, વિચારધારા, વિચારદશા એ બધું પરલક્ષી ચાલતું હોય છે અને એની કોઈ સફળતા નથી હોતી.
પછી તો આ ઉદય જેવી રીતે આવે છે ને એમાં જેવી રીતે ફેલ થઈ જઈએ છીએ આપણે, એના પરથી લાગે છે કે આપણે સમજણ બધી કોઈ કામની નથી આપણી, એટલે પરલક્ષી સમજણ છે બધી. અને ઉદય વખતે આપણે નુકસાન કરી બેસીએ છીએ અંદરમાં.
નહીતર પ્રતિકૂળતા વખતે તો બહુ સારું ચાલે
હાજી
અને લાભનું કારણ થાય.
પછી એ વખતે મુખ્યરૂપે આકુલતાનો જોવાનો પ્રયાસ ચાલવો જોઈએ.
આકુલતા જોવાનો પ્રયાસ
અને અભિપ્રાયના ઊંડાણમાં
જવું જોઈએ. અને એ વખતે આપણું સાંભળેલું લાગુ કરવું જોઈએ.
જી
જો આમાં કાંઈ પરદ્રવ્યના એક પરમાણુમાં પણ આપણું ચાલતું નથી.
બરાબર.
સ્વતંત્ર ચાલે છે, આપણું સ્વતંત્ર વર્તે છે.
દૂધ ને રોટલી જ લઈ લઉં છું ખાલી, જે જમવાના ઓલા આઈટમમાં જે રસ ને એ બધું આવે છે, ભાવે છે ને બધું, સાંજે જમવામાં ખાલી દૂધ રોટલી ઘણા ટાઈમથી લેવાય છે, પણ વચ્ચે વચ્ચે એમાં સાંજના ટાઈમે બીજી આઈટમ લેવાના પરિણામ ચાલી જાય છે, અને એમ લાગે છે કે હજી એ બધું એમાં રસ અંદરમાં પડ્યો હોય એવું દેખાય છે એની અંદર.
હિસાબે સવારે કેવો રસ આવે?
સવારે ક્યારેક આવે છે રસ, વૈશ્વિક રીતે પકડમાં આવે છે.
એ ઇફેક્ટ, સાંજની ઇફેક્ટ સવારમાં આવવી જોઈએ
બરાબર
યથાર્થતામાં તો.
હા,
નહીતર શું થાય કે આપણે એક વિચાર કર્યો હોય, જેમ ઉપવાસ કર્યા કે નથી ખાવું,
જી
તો નથી ખાતા, આપણે ઉપવાસ કરી લઈએ છીએ, એમ નક્કી કર્યું સાંજે દૂધ રોટલી ખાવી એટલે કરી લીધું, પણ જો સવારે રસ આવી જતો હોય
જી
તો એ સાંજનો પ્રયોગ નકામો જાય.
નકામો જાય બરાબર, એટલે હજી એમાં કચાશ છે એની અંદર.
રસ તોડવો એ બધી વખત તોડવાનો છે
બરાબર,
એમ નહી કે સાંજે દૂધ રોટલી ખાવી એટલે જ રસ તોડવો
બરાબર.
રસ તૂટે તો બધી વખતે સળંગ તૂટે ને,
જી હા બરાબર,
તો એની ઇફેક્ટ સવારના ભોજનમાં આવી જ જોઈએ
બરાબર, ત્યાં એટલે ઉદાસીનતા નિરસ્તા
આવી જોઈએ બરાબર. અથવા ગમે એ આઈટમ આવે તો મન રસ ન આવવો જોઈએ,
જી
માનો કે ભાવતી આઈટમ આવી સવારે,
હા બરાબર,
તો તે નિરસ્તા જ આવવી જોઈએ,
જી
તો હાનનો પ્રયોગ બરાબર છે
બરાબર.
નહીંતર કૃત્રિમ થઈ જાય, જેમ ઉપવાસ કૃત્રિમ કરે છે એવું થઈ જાય,
જી
આ માર્ગ તો સહજતાનો છે. એમ છે
જી,
પ્રારંભમાં આત્મકલ્યાણની તીવ્ર ભાવના સર્વત્ર ઉદયમાં નિરસતા લાવે, તો એ ભાવના યથાર્થ છે અને તે નિરસતા પણ યથાર્થ છે
બરાબર.
નહીંતર નિરસતા કોઈ બીજા કારણે આવેલી હોય તો તે યથાર્થ નથી
બરાબર.
માન ગર્ભિત, દુઃખ ગર્ભિત, લોક ગર્ભિત એ કોઈ યથાર્થ નથી, કે કૃત્રિમતાથી કર્તૃત્વ ભાવે આવેલી એ પણ યથાર્થ નથી. પછી એ આત્મકલ્યાણની ભાવનામાં ભક્તિ જો તીવ્ર થાય તો ભક્તિને લઈને નિરસતા વધવી જોઈએ, વર્ધમાન થવી જોઈએ, તો એ નિરસતાના ક્રમમાં આગળ વિધા કહેવાય. પછી અવલોકનના પ્રયોગથી એ નિરસતા વધતી જાય, વેદ જ્ઞાનમાં અને સ્વરૂપ નિશ્ચયમાં અત્યંત વધે, એ જ્ઞાન દશાનું કારણ બને
બરાબર.
એવી રીતે એનો નિરસ્તાનો અથવા ઉદાસીનતાનો ક્રમ ભજવો જોઈએ. એથી બીજા પ્રકારે થાય તો સમજવું કે પ્રકાર બરાબર નથી
બરાબર. પછી કાલે જે આપે કીધેલું પ્રવેશ બાબતમાં જે આપે કીધેલું કાલે, પ્રવેશ બાબતમાં જે કાલે
એ પ્રવેશ સુધારી નાખવો
બરાબર,
એ વગર તો બધું નકામું થશે.
એટલે ભાઈ આ જે કંઈ બી જમવા વગેરેના જે કંઈ બી પ્રયોગ આપણે કરતા હોઈએ ત્યાં એમાં જોવું છે ને કે મારે આ જે કંઈ કરવું છે મારા
આત્મકલ્યાણ
માટે જ કરવું છે, એટલે વારંવાર
નહીતર તો વૃત્તિનું દમન થવાનું
બરાબર.
અને દમન થાય છે એની ખાતરી શું કે બપોરે જમીએ ત્યારે રસ આવે છે
બરાબર,
ઢોલા પણ દબાવીએ છીએ આપણે
બરાબર,
સાંજે દબાવીએ છીએ વ્રતને અને સવારે પછી તીવ્ર થઈ જાય, એ તો કાંઈ એનો કાંઈ અર્થ ન રહ્યો
બરાબર. પછી કાલે જે આપે કીધું ને કે પ્રસંગે પ્રસંગે તપાસતા રહેવું અંદરમાં કે હેતુ શું છે આની પાછળ.
એટલે
એ ચેકિંગ પોઈન્ટ આપણે દરેક વખતે જે બી આપણે પ્રયોગ કરતા હોઈએ એમાં રાખવો જોઈએ, આપણે
રાખવો જોઈએ. એ લક્ષ્ય જ થઈ જાય પછી તો, પછી સ્મરણ ન કરવું પડે.
બરાબર.
જેમ કે કમાવા માટે આપણે સ્મરણ કરવું નથી પડતું.
બરાબર.
કે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ કમાવા માટે.
જી.
ખરીદી કરીએ તો કમાવા માટે, વેચાણ કરીએ તો કમાવા માટે, એકાઉન્ટ લખીએ તો કમાવા માટે.
જી. બરાબર.
ક્યાંક જરૂરી ખર્ચો કરીએ તો કમાવા માટે, ધંધામાં ખર્ચો કરવો પડે.
બરાબર.
ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કમાવા માટે. એમ બધામાં કંઈ યાદ રાખવું પડે છે કે આપણે કમાવા માટે કરીએ છીએ. લક્ષ થઈ ગયો એવી રીતે લક્ષ થઈ જવું જોઈએ.
શરૂઆતમાં વૈશ્ય આવી રીતે જે સ્મરણમાં લાવીને કરવું પડે છે તો એટલે એ સહજતામાં પછી
સહજતામાં આવી જાય તો કામ
આવી જાય. બરાબર.
નહીતર ભૂલી જવાશે, સ્મરણનું વિસ્મરણ થઈ જશે.
બરાબર.
યથાર્થ પ્રકારે મન અથવા વૃત્તિ નિયમ નિયમમાં એટલે કંટ્રોલમાં કેમ આવે એ છે ને. કોઈ પણ વૃત્તિ અથવા મન ઉપર નિયમન લાદવું અથવા દમન કરવું તે અવૈજ્ઞાનિક છે, અગેન્સ્ટ સાયન્સ છે, કૃત્રિમ છે અને કુદરત વિરુદ્ધ છે. અવૈજ્ઞાનિક કયો કે કુદરત વિરુદ્ધ છે એક અર્થ છે, અને તે શાંતિ મેળવવાની સાચી રીત નથી, પણ તે ઉન્માર્ગ છે, એટલે ઉલટો માર્ગ છે, ઉલટો ઉપાય છે. પરંતુ તેનું વૃત્તિનું નિરીક્ષણ કરતા રહેવું એટલે કે અવલોકનનો અભ્યાસ સતત કરતા રહેવાથી તેનો વેગ સ્વતઃ ગળી જાય છે, ક્ષીણ થઈ જાય છે અને સહજપણે શાંતિની દિશા પ્રાપ્ત થાય છે, જે વૈજ્ઞાનિક છે. એટલે અવલોકનના સ્ટેજ ઉપર આ વાત લીધી છે, પણ એના પેટામાં એ વાત લઈ લીધી કે અવલોકનના સ્ટેજ ઉપર જે આવવા માટે જેટલો ક્રમ હોવો જોઈએ એ જરૂરી છે, વેદનાથી લઈને. શું સીધું આવી નહીં શકો તમે, સતત અવલોકન જે કરવું છે અહીંયા લીધું, અવલોકનનો અભ્યાસ સતત કરતું રહેવું, પણ ક્યારે થાય? તમારું પૂર્ણતાનું લક્ષ્ય ન હોય તો અવલોકનનો અભ્યાસ જ ન થાય તમારો. એટલે એ વાત ગર્ભિત છે. નિરીક્ષણ દ્વારા એટલે અવલોકન દ્વારા વૃત્તિને સમજવાનું થાય છે. તેટલું ગ્રંથ વાંચવાથી કે ઉપદેશ વચન શ્રવણ કરવાથી થતું નથી. આપણે તમારા સ્ટેજમાં આપણે એ પણ લઈ શકાય કે ભાઈ તમને આકુળતા દેખાય છે કે નથી દેખાતી, અથવા અનુભવાય છે કે નથી અનુભવાતી, એટલું અવલોકન એ સ્ટેજમાં હોવું જોઈએ. તો જેટલું સમજવાનું, પરિણમન સમજવાનું પુસ્તકથી ન થાય, સેંકડો પુસ્તકથી ન થાય, એટલું આનાથી થાય, પ્રેક્ટિસથી થાય, કેમ કે આ પ્રેક્ટિકલ નોલેજ છે. ઉપદેશ નિરીક્ષણ દ્વારા વૃત્તિનું સમજવાનું થાય છે તેટલું ગ્રંથ વાંચવાથી કે ઉપદેશ વચન શ્રવણ કરવાથી થતું નથી અને થઈ શકતું પણ નથી. નિરીક્ષણથી ઉપશમન આવવું, નિરીક્ષણથી વૃત્તિનું ઉપશમન આગવું અને યથાર્થ થાય છે તે વિશેષ વાત છે. Mm-hmm.